પુરસાદ અંદર ને સ્વરૂપ તરફ વીર્ય ને એને લઈ જવું પડશે, રૂચિ ને રસ ને જ્ઞાન શ્રદ્ધા ની પણતી ને લઈ જવું પડશે. તે અનંત પુરસાદ વડે જ પ્રાપ્ત કરી શકાય. વૈરાગ્ય ની વૃદ્ધિ માટે દરેક જીવે આ 12 ભાવનાનું ચિંતવન સ્મરણ એને કરવું જોઈએ. મુનિરાજ દીક્ષા લીધા પહેલા અને પછી પણ આ ચિંતન કરતા હોય છે. એમાં પહેલી ભાવના છે અનિત્ય. આખું જગત નાશવાન છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે. એની સામે મારો ભગવાન આત્મા કાયમ ટકવા વાળો ત્રિકાળ નિત્ય અવિનાશી છે. જેને જેને હું મારા માનું છું જગતમાં એ કેવા છે? કા આપણને છોડીને ઈ ચાલ્યા જાય, અથવા એને છોડીને આપણે ચાલ્યા. આવું જગત આખું અનિત્ય છે, એની સામે હું નિત્ય છું એવી એને ભાવના ભાવવી જોઈએ. બીજી અશરણ છે. જગતમાં કોઈ પણ શરણ આપે, સુખ આપે, શાંતિ આપે એવું જગતમાં છે જ નહીં. કારણ કે દરેક સંયોગ એ કેવા છે? વિયોગ લઈને આવ્યા છે. એ જગતમાં જેને હું શરણભૂત માનું છું એ પોતે નાશવાન છે, એ મને શરણ ક્યાંથી આપશે? ગમે મંત્ર તંત્ર ઔષધિ ગમે તે કરે તો પણ એનાથી મને ક્યાંય શરણ શાંતિ સુખ મળવાનું નથી. આખું જગત અશરણ છે. જેમ કે કોઈ પોતે ડૂબતો હોય બીજાને કેવી રીતે તારી શકશે? પોતે ડૂબે છે એ બીજાને કેવી રીતે તારશે? એમ જગતમાં અજ્ઞાની બધા જીવો અશરણ દુઃખી છે, એમાં કોઈ શરણભૂત નથી. કોઈ આપણને પીડા થાય છે, કોણ બચાવે છે એમાંથી? કોઈ કે ડોક્ટરની દવા લઈએ તો થાય કે નહીં? ડોક્ટરની દવા એ એનું ઉપાય છે કે એનું એક આપણે ચાન્સ લઈએ છીએ? ડોક્ટરની દવા લીધા પછી અસર કરશે કે નહીં કરે, કેટલા વખત પછી કરશે, એ બધું ગેરંટીથી કામ ચાલે છે? તો આખું જગત અશરણતા છે, એની સામે શરણભૂત મારો ભગવાન આત્મા છે. એમ અંતરમાં વૈરાગ્ય લાવવો એને જોવે. સંસાર ભાવના, સંસાર આખું કેવું છે? કે આખું સંસાર દુઃખમય છે. સંસાર મહાદુઃખ સાગર મેં પ્રભુ દુઃખમય સુખ આભાસો મેં. સંસાર કેવો છે? છે દુઃખમય, લાગે છે કેવો? સુખનો આભાસ લાગે. સંસારનો મહાસાગર છે. આ મોટા મોટા જેને કહે ને ઓશન, આટલાન્ટિક ઓશન કે એ બધા, એ પણ એક મર્યાદિત હશે. આ સંસાર તો અનાદિનો છે, એમાં મને સુખનો આભાસ લાગે છે. તો દુઃખરૂપ મુજે કોન મિલા સુખ ક્ષણ ભર ભી, એ એક સમય પણ મને સુખ મેળ્યું નથી. સેમા રંચન કામિની પ્રસાદ. એમ સંસાર પ્રત્યે વિરક્તની ભાવના કરવી. મારે તો મારું અવિનાશી સુખ જોવે છે, મોક્ષ પદ જોવે છે એવી ભાવના કરી જોઈએ. એકત્વ, હું એકલો છું, કોઈ મારો સાથી સંગાતી સહાય મદદગાર નથી. એકલો આવ્યો છું ને એકલો જવાનો છું, મને કોઈ સાથે આવવાનું નથી. એમ હું એકપણાની ભાવના ભાવી. અન્યત્વ, હું એકલો આવ્યો ને એકલો તો જાઉં છું, પણ વચ્ચેના કાળમાં શું છે? ત્યાં પણ હું બીજાથી જુદો અન્ય છું, એમાં પણ સાથી સંબંધી કોઈ નથી, બીજાથી હું જુદો છું એવી અન્યત્વ ભાવના ભાવવી જોઈએ. અશુચિ, આ શરીર કેવું છે? મલિનતાથી ભરેલું છે. અત્યારના ભલે એને સુખમય લાગતું હોય, પણ શરીરની અંદર તસુએ તસુએ કેટલા રોગ છે? 96 રોગ છે. તો આચાર્ય દેવ તો કહે છે કે આખા શરીરમાં કેટલા રોગ હશે તમારી મેળે ઘણી લાગવા. એની ફિગર પણ મોટો આવે છે, કઈક 5 કરોડ કે એવા કઈ મોટો, કે એવા તો 1 શરીરની અંદર એટલા બધા રોગ છે. વિચાર કરી લેવો, આવા શરીર શેનું મૂર્તિ છે? રોગની મૂર્તિ છે. અને આત્મા શેનું છે? જ્ઞાનની મૂર્તિ છે, આનંદની મૂર્તિ. આ શરીર રોગની મૂર્તિ હોય તેમાં રોગ જ થાય, ને એમાં નવું શું છે? અને એની સામે આત્મા કેવો છે? આનંદની મૂર્તિ છે. એમ એને શરીર પ્રત્યેની મમતા છોડવી જોઈએ. પછી આશ્રવ, પુણ્ય અને પાપ બે કેવા છે? આશ્રવ બંધનમાં એ કારણ બને છે, મને છૂટવાનું એ કારણ બનતા નથી. એમ પુણ્ય પાપ બંનેથી છોડવા, સંવર પુણ્ય પાપને અટકાવે એવું સંવર, તે જ મને હિતનું કારણ હોવાથી મારે પ્રગટ કરવા યોગ્ય છે. અને હવે નવમું આપણે નિજરા આવી. નિજરા એટલે કર્મનું એક દેશ ખરી જવું. નિજરા વગર કોઈને મોક્ષ થવાનો નથી. સંવર પૂર્વક નિજરા અને નિજરા પૂર્વક મોક્ષ. તો જેને પૂર્ણ સુખ મોક્ષ જોતું હોય તેને નિજરા પ્રગટ કરવી જોઈએ. તો એનું આપણે અનિવાર્ય થઈ ગયો છે. હવે એનો ભાવાર્થ લઈએ. 147 પાનું છે. નવમી નિજરા ભાવના, પાંચમી ઢાળમાં નવમી 11મી ગાથા છે. ભાવાર્થ, પોત પોતાની સ્થિતિ પૂર્ણ થતા કર્મોનું ખરી જવું તો દરેક સમયે અજ્ઞાનીને પણ થાય છે. એ કોઈ નવી વાત નથી. કર્મો એનો કાળ હોય એમાં ઉદયમાં આવે ને પછી ખરી જાય એવું તો અજ્ઞાનીને પણ થાય છે. એ કોઈ સાચી નિજરા નથી. સાચી નિજરા તો કર્મ ઉદયમાં આવ્યા પહેલા જ ખરી જાય, નાશ થાય, તેનું નામ સાચી નિજરા કહે છે. તો પોત પોતાની સ્થિતિ, જે જે કર્મ બાંધ્યા છે એની સ્થિતિ પૂર્ણ થતા કર્મો ખરી જાય, નાશ પામે એવું તો અજ્ઞાનીને થાય. એમાં કોઈ પુરુષાર્થની જરૂર ન પડે. જેવી રીતે અહીંયા કે ને ઓટમ આવે ત્યારે પાંદડા કાપવા પડે તો એની મેળે જ ખરી જશે, એમાં શું મહેનત કરવાની. પાણીનો પ્રવાહ એની મેળે ચાલતું, એને આપણે ધક્કો મારીએ તો ચાલે છે. એમાં શું પુરુષાર્થ છે? પુરુષાર્થ તો શું છે કે કર્મ ઉદયમાં આવ્યા પહેલા એને ખરી જાય. તે કાંઈ શુદ્ધિનું કારણ થતું નથી. જે ઉદયમાં આવીને સવિપાક નિજરા થાય છે એમાં કાંઈ પુરુષાર્થનું કામ નથી, તે કાંઈ શુદ્ધિનું કારણ નથી. પરંતુ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આત્માના શુદ્ધ પ્રતપન વડે જે કર્મો ખરી જાય તે અવિપાક અથવા સકામ નિજરા કહેવાય છે. સકામ, સકામ એટલે પુરુષાર્થ સહિત, અને અવિપાક એટલે ઉદયમાં આવ્યા પહેલા. ઈ નિજરા થાય તે સાચી નિજરા છે, તે સુખનું કારણ છે અને તેમાં પુરુષાર્થ હોય છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આત્માના શુદ્ધ પ્રતપન, એનું નામ તપ. કોઈ કે ને તપ તપ કરવું જોઈએ. જૈન દર્શન માં ચાર દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. પણ તપ એટલે શું? કે પોતાના આત્મામાં ઉગ્રપણે તપવું, રહેવું, સ્થિર થવું. પ્રતપંતી ઇતિ તપ. આત્મા શુદ્ધતાથી શોભી ઉઠે, દીપી ઉઠે તેને તપ કહે છે. અને એ વડે જે કર્મો ખરી જાય છે. શબ્દ શું વાપરો છે? ખારવા પડતા સ્વયં અંદરમાં શુદ્ધતા આત્મામાં પ્રગટ થાય તો કર્મ તેની મેળે નાશ થયા વગર રહેતા નથી. જે ખરી જાય છે તેનું નામ અવિપાક અથવા સકામ નિજરા કહેવાય છે. તે પ્રમાણે શુદ્ધિની વૃદ્ધિ થતા થતા સંપૂર્ણ નિજરા થાય છે ત્યારે જીવ શિવ સુખ એટલે સુખની પૂર્ણતા રૂપ મોક્ષને પામે છે. નિજરાની વૃદ્ધિ થોડા કર્મો કરતા કરતા જ્યાં સંપૂર્ણ નિજરા થઈ બધા કર્મોનો નાશ થાય ત્યારે જીવને શું મળે છે? મોક્ષનું સુખ, પૂર્ણ સુખ, અવિનાશી અનંત સુખ તેને મળે છે. આમ જાણતો સમ્યક દ્રષ્ટિ જીવ સ્વદ્રવના આલંબન વડે જે શુદ્ધિની વૃદ્ધિ કરે છે તે નિજરા ભાવના છે. સમ્યક દ્રષ્ટિ જીવ આમ જાણીને પોતાના આત્માના આશ્રયે શુદ્ધતાની વૃદ્ધિ કેમ થાય તેવી ભાવના ભાવે છે તેને સાચી નિજરા ભાવના કહેવામાં આવે છે. હવે 10મી લોક ભાવના. કિનહુન કરો ન ધરે કો સટ દ્રવ્યમય ન હરે કો સો લોક માહી વિન સમતા દુઃખ સહે જીવનિત ભ્રમતા. લોકનું દેખાડ્યું છે આપણને. લોકનો રચના આ શું છે દેખાડ્યું છે આપણને? વિશ્વનું દેખાડ્યું છે ને આકૃતિ. કોની? તેમાં ફરક શું છે? વિશ્વ ને લોકાકાશમાં વળી શું ફરક? કે વિશ્વની અંદર તો લોકાકાશ ને અલોક આકાશ બંને આવી જાય, જે આપણને આ દેખાડ્યું છે વિશ્વ નથી પણ લોકાકાશ છે, લોક છે, લોકાકાશ છે. એની લોક કેવું હોય છે? જેમ માણસ બે પગ પોળા રાખીને રાખો હોય એવી જાતનો આકાર છે. ઉપરના ભાગમાં શું હોય છે? સૌથી ઊંચે સિદ્ધ શિલા હોય છે, એની નીચે સ્વર્ગ, જે સોળ સ્વર્ગ જે હોય છે, ઉર્ધ્વલોકમાં સોળ સ્વર્ગ હોય છે, નવ ગ્રવેક હોય છે, નવ અનુદિશ અને પાંચ અનુત્તર એ પ્રપાણ હોય. પછી મધ્યલોકમાં મનુષ્યના દ્વીપ અને સમુદ્ર હોય છે, અને નીચે સાત નરક હોય છે. એ પ્રકારે લોકની રચના છે. અને આ લોક કોણે બનાવ્યો છે? કોણ એના બનાવનાર છે? કેમ નીચે શેષનાગ છે ને, શેષનાગ ની ઉપર આખો રહે છે ને વિશ્વ. શેષનાગ આકાશમાં છે, ઘણા માને છે શેષનાગ છે. અને શેષનાગ હલે ત્યારે શું થાય? પછી અર્થ ક્વેક થાય. આવું બધું પણ જગતમાં માનનારાઓ હોય છે. આપણને અત્યારના સહેલું લાગે છે, પણ આપણે પણ અજ્ઞાન એવા ભાવમાં અનંત વાર રખડ્યા છે. આ તો પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં આપણને આ સંસ્કાર, આ વાત મળી છે. બાકી આ જૈન ધર્મના સંસ્કાર સાચી વાત કાને પડવી પણ મહા દુર્લભ છે. તે લોક ભાવનાની વાત કરે છે. આ લોકને કોઈએ બનાવ્યો નથી. કોણ બનાવે લોકને? બનાવે તો શેમાંથી બનાવે? લોકને બનાવનારને કોણે બનાવ્યો? જો કોઈ એમ કે આ લોક કોઈએ બનાવ્યો છે, તો લોકને બનાવનારે કોણે બનાવ્યો? એનો શું જવાબ હોય શકે? કોઈ કઈ અનાદિનો છે તો પછી શું જવાબ દેવો? એ પોતે અનાદિનો છે, પણ એને લોક તો નવો બનાવ્યો છે એમ કહીએ તો શું વાંધો? કોને? એ અનાદિનો છે, લોકને બનાવનાર અનાદિનો છે, પણ એને લોક નવો બનાવ્યો. ઘણા કે એને બનાવવાની પેલા જરૂર શું કામ પડી? શે માંથી બનાવ્યો, શા માટે બનાવ્યો? અને ઈ માણસ, ઈ જે બનાવનાર અનાદિનો છે, એમ ખબર કેમ પડી? આજ તમે પાંચ વર્ષના છો એમ ખબર, મને સાચી રીતે ક્યારે ખબર પડે કે હું પાંચ વર્ષનો અથવા એનાથી વધારે હોય તો ખબર પડે ને? નહીતર તો બીજું શું? કોઈના માનવાથી માનવું પડે. ઈ વ્યક્તિ અનાદિનો છે એમ આપણને કેમ ખબર પડી? એનો તો હું પણ અનાદિનો સિદ્ધ થઈ ગયો. જો એનાથી હું મોટો સિદ્ધ થાવ તો ઈ અનાદિ, તો હું પણ અનાદિ. અને એકને તમે અનાદિ માનવામાં તમને કોઈ દોષ નથી આવતો, તો લોકને અનાદિ માનવામાં વાંધો શું આવે તમને? એને તમે અનાદિ માની શકો છો, તો આખા લોકને અનાદિ માનવામાં શું દોષ આવે છે? એટલે લોક કોઈએ બનાવ્યો નથી, બનાવી શકાય જ નહીં. અને એ બનાવનારને શું રાગ દ્વેષ હતા કે એકને સારો બનાવે, એકને ખરાબ બનાવે? શું કામ સ્વર્ગ નરક એને બનાવ્યા? એને કોઈના પ્રત્યે રાગ છે, કોઈના પ્રત્યે દ્વેષ છે, એટલે આવું બધું બનાવ્યું છે? એવું કોણ હોઈ શકે? શેમાંથી બનાવ્યું, શા માટે બનાવ્યું, એમ એ રીતે આ લોક કોણ બનાવે છે એ પ્રશ્ન કોઈની પાસે છે જ નહીં. અનાદિ ઈ જેનો સાચો જવાબ છે. કોઈ પણ દ્રવ્ય નવું ઉત્પન્ન થાય નહીં અને ક્યારેય નાશ પામે નહીં. તો લોક કોઈએ બનાવ્યો નથી, કોઈએ ટકાવી નથી રાખ્યો. માને ને ત્રણ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એને ટકાવી રાખે. કોઈ ટકાવી તો રાખે ને, તો પડી જાય નીચે લોકાકાશમાં, નીચે ન પડી જાય? કઈ હશે ને ફાઉન્ડેશન બેઝ તો હશે ને, સેના ઉપર લોક ટકી રહ્યો છે? કે આ પણ એક એની સ્થિતિ દેખાડે છે કે લોક જ્યાં છે ત્યાં પોતાની રીતે ટકી રહ્યો છે, અને ત્યાં કોઈ સપોર્ટની કોઈ જરૂર નથી. સ્વયં સિદ્ધ લોકને કોઈની મદદની સહાયની જરૂર નથી. અને ત્રીજું, કોઈ તેનો નાશ કરી શકતો નથી. નવો ઉત્પન્ન નથી થયો, ટકાવતા નથી, અને એનો કોઈ નાશ પણ કરી શકતો નથી. જો પામે નાશ તો શેમાં ભળે તપાસ. આત્મસિદ્ધિમાં કહ્યું છે ને, જો કોઈ દ્રવ્ય નાશ પામે તો નાશ પામીને કોની સાથે ભળી જાય છે? જીવ જો નાશ પામે તો શેમાં ભળે? પૂતગલમાં. તો પૂતગલ પણ કેવું થઈ જાય? ચેતનવંતુ થઈ જાય, પણ એવું તો બનતું નથી. આ લોક ભાવનામાંથી પણ આપણને શું નક્કી થાય છે? આખું વિશ્વ અનાદિનું છે, वर्तमान में स्वयं पोताती छे अने भविष्य में अनंत काल टकवानुं छे, तो हूँ पण विश्व में एक पदार्थ छु, तो हूँ पण चैतन्य आत्मा अनादिनो छु, वर्तमान में मारथी टकू छु अने भविष्य में अनंत काल हूँ रहेवानो टकवानो छु। तो पोताने पोतानी एमां साबिती मळे छे, लोक अनादि अनंत छे, लोकनु द्रव्य एवो हूँ आत्मा पण अनादि अनंत रहेनारो छु। अने आ लोक छ द्रव्य स्वरूप छे, छ द्रव्यथी भरेलो छे, आखा लोकमां छ द्रव्यो रहेला छे। छ द्रव्य क्यांय पण लोकमां एवी जग्या नथी के छ माथी एक द्रव्य एकई द्रव्य न होय, छ मानु आउट ऑफ सिक्स एकई द्रव्य न होय एवी कोई जग्या नथी। एक मिनिमम आकाश तो हमेशा होय ज छे, अने लोकमां तो आकाश छे, काळ छे, धर्म ने अधर्म ए तो बधे मळे ज छे। तो छ द्रव्य नो समूह आपणे पहेला शीखीए छे ने, विश्व कोने कहे छे के छ द्रव्य नो समूह, तो लोकाकाश में पण छ द्रव्य भरेला छे। एवा लोक में वितरागी समता विना हमेशा भटकतो थको जीव दुख सहन करे छे। आ लोक भावना में शू सीखी छे के वितरागता वगर आत्मानी साची समझण ज्ञान वगर आ लोक में जीव चारे बाजू रखड़े छे, भ्रमण करे छे। आत्मानी साची वितरागता साची समता भाव प्रगट थाय तो एने भ्रमण थतु नथी, पण शू मळे छे सिद्ध शिलामां स्थिरता मळे छे। आत्माना अनुभव वगर चार गतिमां शू मळे छे, भटकवू मळे छे, अने आत्मानी साची समजण थता शू मळे छे, स्थिरता मळे छे। तो लोकमां वितरागी समता विना, वितरागी समता शू शब्द छे, पराणे राखवू पड़े एम नहीं, साची वितरागी समता विना आ जीव हमेशा भटका करे छे अने दुख ने सहन करे छे। एनो भावार्थ, ब्रह्मा वगैरे कोईए आ लोक ने बनायो नथी। जगत मां माने छे के ब्रह्मा ई शू छे, आ जगत सृष्टि ना शू छे, सर्जनहार छे, रचनार छे, सर्जन करे छे। पई ब्रह्मा जो बनावे छे तो ब्रह्मा ने कोणे बनाया, शा माटे बनावा पड़ा, सेमाथी बनाया, ये बधानो प्रश्न एने आपवो पड़े। पूज्य गुरुदेव सिंह जारे पालेज में हता त्यारे आवो एक प्रश्न प्रसंग बन्यो तो, नानपणथी गुरुदेव सिंह ने धार्मिक चर्चा वार्ता समझू सांभळवू बधानो रस हतो, तो पालेज में कदाच घणाए तो नहीं जोयो पालेज, एवी हर्ड इवन पालेज सांभळू पण नथी। हवे कदाच बॉम्बे थी सोनगढ़ बाय ट्रेन तमे जाओ तो भरूच अने वडोदरा वच्चे एक स्टेशन आवे छे, देट इज पालेज छे। पालेज मां गुरुदेवनी शॉप हती, एमां एक वार स्टेशननी बाजूमां ज एक धर्मशाळा छे, त्यां अत्यारे हजी उदित हती धर्मशाळा, एमां एक कबीर पंथी अने एक बीजा साधु प्रत्ये चर्चा थती हती। तो एक जन के जगत आ ईश्वरे बनायवू छे, तो ओलो शुं के सामे के जगत जो ईश्वरे बनायवू होय तो ईश्वर ने कोने बनाव्या, ईश्वर ने आ शा माटे बनावानी जरूर पड़ी, जगत ने सेमाथी बनायवू, एम चर्चा चालती थी। गुरुदेव सिंह एम के अमने रस हतो एटले अमे पण न्या सांभळवा जता, अने ए जे जवाब आपतो तो ई एम जैनो सामे जोईने आपतो, कारण के जैनो नी पण एवी मान्यता छे। ओलो सामे शू साधु बीजो के तू मारो शिष्य था तो हूँ तने समझावू, तो ओलो शू के तू मने समझाव तो तारो शिष्य था, हूँ तारो शिष्य था एम केम होय, तू मने कंईक साची वात के तो तारू शिष्य थवानुं मन थाय ने। एटले आ रीते कहेवानुं के गुरुदेव सिंह ने नानपणथी ज तत्व चर्चा साचू समझवानी ज्यां वात थी तेनो प्रेम हतो, एम न विचारे आ दुकान छोड़ीने क्यां जा, दुकान होय तो पण छोड़ीने आवू धर्मनी चर्चा थाती होय त्यां पोते चालला जता। ई तो गुरुदेवनी याद शक्ति माटे तो कदाच अत्यारना कोई बिलीव न करे, पण 50-60 वर्ष पहला पण कई तिथि हती, वार हती, केटलो टाइम ने शुं हती बधुं बाय हार्ट, कारण एमने कोई कॉम्प्यूटर राख्युं तुं न्या काई, एटली याद शक्ति घणी हती। नहीं तो आपणे प्रत्यक्ष जोईए छे, प्रवचनो सांभळीए छे, एमां रेफरन्सीस गुरुदेव केटला काढीने देखाड़े छे। ખરેખર આ વિષય તો એવો છે, જેને રુચિ અંદર માં થઈ છે તેનું જ્ઞાન ઉઘડા વગર રહેશે નહીં. ઘણાને એમ થાય છે કે અમને યાદ નથી રહેતું, અમને તો વાંચીએ છીએ ઘણું ઘણું સમજીએ છીએ પણ યાદ. પણ ખરેખર અંતરની રુચિ વડે પ્રયત્ન કરશું તો જ્ઞાન પણ તથા પ્રકારનું ખીલા વગર રહેશે. અત્યારના મૂંઝવણ ન કરવી, યાદ રહેશે ને, પણ રુચિની તીવ્રતા જો ચાલુ રહી તો આપણને એવું જ્ઞાન પણ ખીલા વગર રહેશે નહીં. માટે અભ્યાસનો પ્રયત્ન છોડવો નહીં. ઓછું યાદ રહે, વધારે યાદ રહે, એનાથી હતાશ થયા વગર પ્રયત્ન રુચિને આગળ વૃદ્ધિ કરે. અને એમાં સૌથી મોટા મોટો ઉપાય એ સ્વાધ્યાય છે. જીવનમાં જો સ્વાધ્યાય નથી તો તે આપણે ઘણીવાર ગુરુદેશનું કહીએ છીએ ને, જે ઘરમાં જીનવાણી ગુંજતી નથી, તત્વની વાતચીત થતી નથી, ચર્ચા નથી થતી, એ શું છે? ઘર નથી પણ સ્મશાન છે. એ ઘરમાં કોઈ જીવતા રહેતા નથી પણ કોણ રહે છે? હાલતા ચાલતા મળદા રહે છે. હવે આપણે જીવતા રહેવું છે કે મળદા થવું છે એ આપણે નિર્ણય કરવાનો છે. જ્ઞાનની એ તો વાત કરી, હવે આપણા ઉપર છે. અને ગુરુદેશી તો એટલે સુધી કહે છે ને કે એકનો એક 20 વર્ષનો છોકરો હોય અને એનું મરણ થાય અને એને જે ખેદ થાય એની કરતા વધારે ખેદ જે દિવસે સ્વાધ્યાય ન થયો હોય તે દિવસે થવું જોઈએ. એકનો એક અને 20 વર્ષનો પુત્ર, એનું અવસાન થતા કેટલું દુઃખ થાય, કેટલો ખેદ થાય, એના કરતા વધારે જે દિવસે સ્વાધ્યાય ન થાય. કેમ? એક દિવસ કોઈને ખાવાનું ન આપ્યું હોય શું થાય છે? આજ ભાઈ એને ખાવાનું નથી મળ્યું, આપણે જ ન ખાધું હોય કેવું થાય? એમ કોઈ દી વિચાર આવે છે કે આ સ્વાધ્યાય એટલે શું છે? આત્માનો ખોરાક છે. કોઈ જે બેનસીના વચનામૃતમાં આવે છે ને, સ્વાધ્યાય એ તો આત્માર્થીનો ખોરાક છે, એનો પરમ મિત્ર છે. તો જીવનમાં એ પ્રકારે સ્વાધ્યાય તો હોવો જોઈએ. અહીંયા તો આપણે એમ ચાલે છે કે બ્રહ્મા વગેરે લોક બનાવે છે એવું ક્યારે બનતું નથી. વિષ્ણુ અગર તો શેષનાગ વગેરે કોઈએ ટકાવી રાખ્યો નથી, એને ટકાવી રાખે રક્ષા કરે એવું પણ બનતું નથી. જગત સ્વયં સિદ્ધ છે, જે સ્વયં સિદ્ધ હોય એને ટકાવવા માટે કોની જરૂર છે? પોતાથી જે ટકે છે એને બીજાની કોઈની જરૂર નથી. તથા મહાદેવ વગેરેથી કોઈથી પણ નષ્ટ કરી શકાતો નથી, કોઈ એનો સંહારક પણ નથી, નાશ પણ નથી. પણ જો આવું જગતમાં ક્યારે હોય તો ત્રણ વચ્ચે ઝઘડો ન થાય? કોઈ એક કેમ કે મારે ટકાવી રાખો છે ને કોઈ શું કે મારે એનો નાશ કરો, તો શું થાય એનું સિચ્યુએશન શું રહે પછી? અને એક વિચાર આપણે કહીએ, આપણે કોઈ જીવને મારતો હોય તો આપણે એને શું કહીએ છીએ? શું કહીએ એને? પાપી કહીએ, ધર્મી કહીએ એને? કોઈ એક જીવને મારતો હોય તો પાપી કહીએ, અને કોઈ આખા લોકને મારી નાખે બધા જીવન તો એ શું કહેવાય? ભગવાન કહેવાય કે પાપી કહેવાય? એક જણને કોઈ મારતો હોય, હેરાન કરતો હોય તો એને આપણે શું કહીએ છીએ? પાપી કહે. અને આ ભગવાન તો કેટલાય ને નરકમાં મોકલાય, તો ભગવાન મોટા પાપી થતા હશે. એટલે એવું તો કોઈ બનાવે, કોઈ રક્ષક ને કોઈ સંહારક એવું ક્યારેય છે નહીં. પણ આ 6 દ્રવ્યમય લોક છે તે પોતાથી જ અનાદિ અનંત છે. આ તો જૈન દર્શનના આ તો પાયાના સંસ્કાર છે કે કોઈ દ્રવ્ય કોઈથી બને નહીં. બાકી આજ તો અન્યમાં વિચાર કરીએ તો કેટલી કેટલી પ્રકારે ઊંધી માન્યતા, અજ્ઞાનતા ચાલતું હોય છે, પાખંડ કે આ જગત કોઈ બનાવે છે, આપણે તો ઈશ્વરને જેમ આપણને રાખે તેમ રહીએ, એમ અજ્ઞાનતા કેટલી ચાલે છે. આ તો જૈન દર્શનમાં મહાપુણ્ય આવ્યા છે, જ્ઞાનીની વાત સાંભળવા મળી છે એટલે આપણને આ સહેલું થઈ ગયું છે. અને કદાચ એવું જ છે, બહુ સહેલાઈથી મળ્યું એટલે કિંમત નથી લાગતી, પણ જે મહેનત કરીને ગોતીને લાવ્યા હોય એને ખબર પડે કે આ સત્ય શું કહેવાય. બાપ દાદાની કમાઈ ઉપર બેસી જાય એને ખબર ન પડે, પણ જેને શરૂઆત કરી હોય એને ખબર પડે કે કમાવામાં, ગુજરાતીમાં શું કહીએ આપણે, ને કેટલી વિશે, બરોબર ને? એમ આપણને એની કિંમત લાગી છે. આ સત્ય વસ્તુ આપણને મળી છે, મનુષ્ય ભવની બધું મળ્યું છે, એની કિંમત લાગવી જોઈએ. આ 6 દ્રવ્યો નિત્ય સ્વસ્વરૂપે ટકીને નિરંતર પોતાના નવા નવા પર્યાયો અવસ્થાથી ઉત્પાદય રૂપે પણ મન કર્યા કરે છે. આ છ દ્રવ સ્વરૂપ લોક છે તે અનાદિ અનંત ટકેલો છે. તો કોઈને પ્રશ્ન થાય આ ફેરફાર દેખાય છે શું છે બધું? તમે કહો છો અનાદિનો છે પણ અમને ફેરફાર તો દેખાય. એ ફેરફાર શું છે? કે નવી નવી પર્યાયનું પરિણમન થયા કરે છે. ઉત્પાદય વસ્તુ ટકે છે, પર્યાયોનું પરિણમન થયા કરે છે. છ દ્રવ્યો નિત્ય સ્વરૂપે ટકીને આ જૈન દર્શન બેને સ્વીકારે, ટકવાપણું અને બદલવાપણું. બૌદ્ધ ધર્મ શું ખાલી માને છે? બદલવાપણું. વેદાંત ધર્મ શું ખાલી માને છે? ટકવાપણું. જૈન દર્શન શું કહે છે? દરેક વસ્તુ પોતાના સ્વરૂપે ટકે છે અને બદલે છે. સોનું સોનાના સ્વરૂપે ટકે છે અને કડા કુંડળ બંગડી બધા રૂપે પણમે છે. પણમે છે છતાં સોનાપણું ક્યાંય જતું અને સોનાપણું ટકવા છતાં એનો ઘાટ બદલા કરે છે. બે પેલા કોણ હોય છે? બે સાથે છે. પેલા આ છે ને પછી આ છે. એક સમય પેલા કોણ હોય, બીજા સમય શું હોય, આગળ પાછળ હોય કે નહીં? બંને એક સમયે સાથે ચાલે. તો એટલે કીધું ને છે દ્રવ્યો નિત્ય સ્વસ્વરૂપે ટકે છે. આ ધ્રુવત્વ એનું. દરેક પોતાના સ્વરૂપે ટકીને નિરંતર. પર્યાય ક્યારે બદલાય છે? નિરંતર. દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે ટકે છે અને નિરંતર પોતાની નવી નવી પર્યાયો અવસ્થાથી ઉત્પાદય રૂપે પરિણમન કર્યા કરે છે. આ વસ્તુનું સ્વરૂપ છે ટકીને બદલવું. ટકી ટકવાપણું પણ વસ્તુનું સ્વરૂપ છે, બદલવાપણું પણ વસ્તુનું સ્વરૂપ છે. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અધિકાર નથી. અધિકાર એટલે રાઇટ, એમાં કઈ ઇન્ટરફરન્સ કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અધિકાર રાઇટ, કાંઈ પણ ફેરફાર કરવું કે એવું કાંઈ છે નહીં. આ છ દ્રવ્ય સ્વરૂપ લોક તે મારું સ્વરૂપ નથી, તે મારાથી તિકાળ ભિન્ન છે. શું લખ્યું છે? આ છ દ્રવ્ય સ્વરૂપ લોક તે મારું સ્વરૂપ. એમ લેવાનું કે આ છ દ્રવ્યમાં હું છું એમ લેવાનું? તો શું કહે, હું સાતમું દ્રવ્ય છું? ભગવાને કેટલા દ્રવ્ય કીધા છે? તો પછી હું સાતમું માનું છું, સાચું થશે ખોટું થશે? જો આ એનાથી ભિન્નતા કરવી છે. હું છ દ્રવ્યનું એક જ દ્રવ્ય છું એ ભલે તે સ્વીકાર્યું, પણ પછી એનાથી ભિન્નતા રાખવી છે કે હું છ દ્રવ્યમાં છું, છ દ્રવ્યમાં કરીને એકતા કરવી છે. અને એટલા માટે અવ્યક્તના પહેલા બોલમાં શું લખ્યું છે? છ દ્રવ્ય સ્વરૂપ લોક તે વ્યક્ત છે, જ્ઞેય છે, બાહ્ય છે, તેનાથી હું ભિન્ન હોવાથી અવ્યક્ત છું છે ને. 49 ગાથામાં અવ્યક્તના બોલ. અને એમાં માટે તો સાત્માનુભવ મનન કોણે રચ્યું છે? શુલક ધર્મદાસજીએ રચ્યું છે. એમાં પોતે શું લખે છે? આત્મા અનુભવના કાળે સપ્તમા દ્રવ્ય હો જાતા. કારણ કે છ દ્રવ્યથી હું ભિન્ન છું એવું ભાન થાય છે ને. હું છ દ્રવ્યમાં છું એમ નહીં, પણ છ દ્રવ્યથી હું જુદો છું. તો એને સપ્તમા બીજાથી જુદા પડવું પડશે. બધામાં ભળતા નહીં કામ થાય. તો છ દ્રવ્ય સ્વરૂપ લોક તે મારું સ્વરૂપ. હું તો એનો જાણનાર એનાથી જુદો છું, એનો જાણનાર એનાથી ભિન્ન છે, એ મય નથી. છ દ્રવ્યને જાણનાર છ દ્રવ્યમય છે કે એનાથી જુદો છે? શરીરને જાણનાર શરીરમય છે કે શરીરથી જુદો છે? એમ છ દ્રવ્યને જાણનારો હું છ દ્રવ્ય સ્વરૂપ નથી, તે મારાથી ત્રણેય કાળ ભિન્ન છે. હું તેનાથી ભિન્ન છું, તે મારાથી ભિન્ન છે અને મારાથી એ ભિન્ન છે, અરસપરસ ભિન્ન છે. મારો શાશ્વત ચૈતન્ય લોક તે જ મારું સ્વરૂપ છે એમ જીવ ધર્મી વિચારે છે. મારું લોક તો કયો છે? ચૈતન્ય પણ તે જ મારા અસંખ્ય પ્રદેશ, તે જ મારો સાચો લોક છે અને એ જ મારું સ્વરૂપ છે એમ ધર્મી જીવ વિચારે છે. અને સ્વસન્મુક્તા દ્વારા વિષમતા મટાડી. વિષમતા, વિષમતા એટલે કઠણ, વિષમતા એટલે આશ્ચર્ય નહી, વિસ્મયતા નહી, વિષમતા એટલે વિરુદ્ધપણું, રાગ ને દ્વેષ. વિરુદ્ધપણું છે, વિષમપણું, સમતા. જગતના બધા દ્રવ્યો મારા જ્ઞેય છે એ કેવું છે? સમતાપણું. અને એક સારો છે ને એક ખરાબ છે એ કેવું છે? વિષમતા છે. બે માં ભાગલા પાડવા, ભેદ પાડવા, ભાગલા પાડવા, સારા છે આ, ખરાબ છે આ, ઈષ્ટ છે આ, અનિષ્ટ છે, એ વિષમતા. વિષમતા ટાળવાની છે. આખું જગત મારા માટે કેવું છે? જ્ઞેય છે. એમ સ્વસન્મુખતા દ્વારા વિષમતા મટાડી. અત્યાર સુધી આપણે જગતને કેવું બનાવીએ છીએ? શેનો વિષય બનાવીએ છીએ? કાં રાગનો, કાં દ્વેષનો. આપણે એને જ્ઞેય નથી બનાવતા. કારણ કે જ્ઞેય ક્યારે બને? કે અહીંયા જ્ઞાન પ્રગટ થાય તો એને જ્ઞેય કહેવાય ને. અહીંયા તો શું પ્રગટ થાય છે? રાગ કા દ્વેષ થાય તો રાગ ને દ્વેષમાં નિમિત્ત બનાવીએ છીએ. ક્યારે જ્ઞાનનું જ્ઞેય આપણે બનાવતા નથી. અને જ્ઞાનનું જ્ઞેય બનાવતા આ સારું છે આ ખરાબ છે એવી વિષમતા મટીને શું થાય છે? સામ્ય ભાવ, વિતરાગતા પ્રગટે છે. તો આવી વિતરાગતા વધારવાનો અભ્યાસ કરવો તે સાચી લોક ભાવના છે. લોક ભાવના કરીને શું કરવું છે? આખો લોક છ દ્રવ્ય સ્વરૂપ છે, તેનાથી હું જુદો આત્મા છું, મારા માટે કોઈ અનુકૂળ કે કોઈ પ્રતિકૂળ નથી, એવી ભાવના કરવી તે સાચી લોક ભાવના છે. 11મું બોધિ દુર્લભ ભાવના. અંતિમ ગ્રીવક લોકી હદ પાયો અનંત વિરિયાપદ, પર સમ્યક જ્ઞાન ન લાદો દુર્લભ નિજ મે મુનિ સાધો. બોધિ દુર્લભ, બોધિ એટલે સમ્યક જ્ઞાન અને દુર્લભ એટલે ડિફિકલ્ટ. જ્ઞાન, સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું કેવું છે? બહુ મુશ્કેલ છે, બહુ દુર્લભ છે. કેટલું દુર્લભ છે કે આપણે હજી અનંત કાળમાં પ્રયત્ન કરવા છતાં પણ એ પામી શક્યા નથી. જો દ્રશ્ય દેખાડ્યા છે આવા પ્રકારના ઇન્દ્રપદ ને એવું તો ઘણી વાર મળ્યું છે. નવમી ગ્રહેક સુધીના પદો સુભાવથી આપણને મળી ચુક્યા છે, પણ એક વાર પણ તો આવી આ દશા સંસારમાં રખડવાની ન હોત. અનંત કાળ થયા પણ ક્યારે પણ સમ્યક જ્ઞાન એને પ્રાપ્ત કર્યું નથી. માટે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવી કેવું છે? દુર્લભ છે. અને અનુકૂળતા પ્રાપ્ત કરવી કેવી છે? શા માટે સુલભ છે? અનંતવાર મળીને અનંતવાર છોડી છે. તો આ સમ્યક જ્ઞાન, સાચી સમજણ, આત્માનુભૂતિ દુર્લભ છે, અને આ સંયોગ તો અનંતવાર મેળા માટે સુલભ છે. પણ એક આચાર્ય એનાથી જુદું લખ્યું કે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું સહેલું છે અને સંયોગ મળવા દુર્લભ છે. એ વળી કેવી રીતે એવું? એમ કેમ એવું લખ્યું હશે કે સમ્યક દર્શન જ્ઞાન પ્રાપ્ત કરવી કેવું છે? સહેલું છે. આ સંયોગ મળવા એમ કેમ લખ્યું હશે? કારણ કે આત્માની સમ્યક દર્શન જ્ઞાન પ્રાપ્ત કરવી કોના હાથની વાત છે? પોતાના પુરુષાર્થની હાથ ગમે ત્યારે કરવું હોય તો પ્રાપ્ત થઈ શકે છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ પોતાના હાથની વાત છે, તો એ ગમે ત્યારે પ્રાપ્ત કરે માટે કેવું છે? સુલભ છે. અને આ સંયોગો તો કોને આધીન છે? પુણ્ય પાપને આધીન. આપણે ગમે એટલી મહેનત પુરુષાર્થ કરશું તો મળશે એમ નથી. પૂર્વનો પાપનો ઉદય હોય અને ગમે એટલું આપણે મહેનત કરીએ તો પણ કોડી આપણા હાથની વાત નથી, માટે કેવું છે? દુર્લભ છે. જ્યારે સ્વભાવની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો એ કેવો છે? ક્યારે કરી શકાય? આટલું બધું સહેલું છે. જ્યારે આ સંયોગો મેળવવા એ આપણા હાથની વાત નથી. એટલે આચાર્ય જો કેવી વાતો, કેટલી અપેક્ષાઓથી નવી નવી વાતો, જેમ કે ને બહારમાં પણ નવા આઈડિયાઝ ક્રિએટ કરે ને, એમ અહીંયા શું છે? આ તત્વની આ મજા છે. એક જ ભાવને, એક જ વસ્તુ જોઈને એની પાછળના ભાવ ખૂટાય છે. એ જ આચાર્ય દેવ આવી તત્વની અંદરમાં મોજ કરતા કરતા આત્માને સાધીને પૂર્ણપણે લીન થઈ જાય. તત્વની પણ સમજણનો એક આનંદ છે. એવો આત્મા પાંગળોને પરાધીન નથી કે કોઈની મદદથી પ્રાપ્ત થાય. શું છે? આપ મેળે કમાય, આપ કમાય હોય એની કિંમત છે કે નહીં? એમ સમ્યક દર્શન અને એને પ્રાપ્ત કરનાર આત્મા એવો કોઈ પરાધીન પાંગળો નથી કે એને કોકની મદદ મળે, સંયોગની મદદ મળે, રાગની મદદ મળે ને એને સમ્યક દર્શન થાય, એવો આત્મા નથી. એવો આત્મા પાંગળો માનવો નહીં. એવું જે આશા રાખે, સંયોગ મળે, રાગ થાય તો મને સાત વાતાવરણ થી જો થતું હોત તો એવું વાતાવરણ આપણને કેટલી વાર મળ્યું, કેટલી વાર મળ્યું નથી યાદ આવતું. તો હવે યાદ કરાવે છે જ્ઞાનીઓ કે આવું વાતાવરણ આપણને પહેલી વાર મળ્યું છે. સાક્ષાત તીર્થંકર ના સમોસરણ માં પણ જઈને મણિરત્ન ના કલ્પવૃક્ષ ના ફૂળ થી ભગવાન ની પૂજા કરી પણ શું થયું, કેવળી આગળ રહી ગયો કોરો. શું છે એવું તો અનંત વાર બેના છે. અને ગુરુદેવ તો વારંવાર યાદ આપણને કહેતા હતા, પ્રભુ મેરે તું સબ વાતે પૂરા, પરકી આસ કહા કરે પ્રીતમ એ કીણ વાતે અધૂરા. તમારે કોની મદદ જોવી છે? આત્મા કરતા છે, આત્મામાં જ કર્મ છે, આત્મામાં જ સાધન છે, આત્મામાં જ સંપ્રદાન અપાદાન ને અધિકરણ છે. છ કારક આત્મામાં મોજુદ છે, તમારે ક્યાં ગોતવા જવું છે? આત્માને બીજાની મદદ જોવે માનનારે આત્માને પ્રભુપણે માનો નથી, અપૂર્ણ માનો છે. અપૂર્ણ માનતા આત્મા ક્યારેય પ્રાપ્ત થશે નહીં, બધું જ આત્મામાં મળે. તો પારકી આસ સદા નિરાશ, એનો અન્વય અર્થ લઈએ આપણે બોધિ દુર્લભ ભાવનાનું. છેલ્લી નવમી ગ્રવેક સુધીના પદ અનંત વાર પામ્યો. નવમી ગ્રવેક સુધીના પદ કેટલી વાર પામ્યો છે? આવી વાત ક્યાંય આવી છે આગળ? મુનિવ્રત ધાર અનંત બેર ગ્રવેક ઉપજાયો, તે આત્મ જ્ઞાન બિના સુખ લેસ ન પાયો. ઈ વાત અહીંયા કે છે કે નવમી ઊંચામાં ઊંચી જે કે ન્યા કોણ જીવ જાય, જેને સુકલ લેસ્યાના પરિણામ હોય એવો જ બાયનો દ્રવલિંગી હોય તે જ જઈ શકે, બીજા જઈ શકે નહીં. કુલિંગ ધારાય કે બીજો હોય, ગ્રસ્ત આશ્રમમાં જે હોય એ તો જઈ પણ ન શકે. દ્રવલિંગી હોય અને સુકલ લેસ્યાના પરિણામ હોય તે જ નવમી ગ્રવેક સુધી જઈ શકે. તો એવું અનંતવાર પણ આપણે યમ નિયમ સંયમ કરીને અનંતવાર ગયા છે. છેલ્લી નવમી ગ્રવેક સુધીના બધી ગ્રવેકમાં ને બધા સ્વર્ગોમાં આપણે અનંતવાર જઈ આવ્યા છીએ, છતાં સમ્યક જ્ઞાન પામ્યો નથી. કારણ કે આત્મા કોણ છે તેની એને સાચી સમજણ, સાચી રૂચિ, સાચી પ્રતીતિ એને એક સમય પણ કરી. ક્યાંક ને ક્યાંક આશા રાખીને બેઠો છે, પરથી મને મળશે એમ આશા રાખીને કેટલો ટાઈમ થી બેઠો છે આ જીવ? તો હજી એને સંતોષ નથી થયો, હજી એને એમ નથી થતું કે આ હું ખોટા રસ્તે બેઠો છું. કોઈ એમ રાહ જોતો બેઠો હોય તો કેટલા કલાક બેસે? 4-8 કલાક પછી નો આવે તો શું થાય? ઘરે જાય કે ન જાય? હવે ક્યાં સુધી પરની આશા રાખીને બેસવું છે? કે અનંત કાળથી તો પરમાંથી સુખ મળશે એવી આશા રાખીને બેઠો તો સુખ મળ્યું કે ન મળ્યું? અને ન મળ્યું તો હવે કોઈ બીજો રસ્તો લેવો છે કે આમને આમ બધું કરવું છે? તો હવે અહીંયા કહે છે કે આ જીવ ક્યારે પણ સમ્યક જ્ઞાન પામ્યો નથી. આવા દુર્લભ સમ્યક જ્ઞાનને મુનિરાજોએ પોતાના આત્મામાં ધારણ કર્યું છે. મુનિરાજ જ્ઞાની ધર્માત્મા સંત આવા દુર્લભ સમ્યક જ્ઞાનને પોતાના આત્મામાં ધારણ કરે છે, પ્રગટ કરે છે. બહુ દુર્લભ, જેમ કોઈ દુર્લભ વસ્તુ આપણા હાથમાં આવી હોય તો આપણે ક્યાં મૂકીએ છીએ? સેફ વોલ્ટ હોય છે ને અહીંયા તો, હોય ને સેફ વોલ્ટ હોય કે નહીં? એમ અહીંયા શું છે, પટારામાં રાખે છે. એમ આ સમ્યક જ્ઞાનને ક્યાં ધારણ કરવું છે? પોતાના આત્મામાં ધારણ. અને એવો પુરુષાર્થ જેમ ઓલું પટારામાં રાખે, ગમે તિજોરીમાં રાખે પછી શું કરે, તાળું મારે? એમ અહીંયા ચોખ્ખી કરવાની છે. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી પુરુષાર્થ દ્વારા એની ચોરી ચોખ્ખી કરવાની છે, નહીતર પ્રમાદરૂપી ચોર તો હાજર જ છે, લૂંટી જતા વાર નહીં લાગે. એવું નથી સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એટલે પ્રમાદ કરવો છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં પણ પુરુષાર્થ છે, ટકાવવામાં પણ પુરુષાર્થ છે, અને આગળ વૃદ્ધિ કરીને ચારિત્ર લેવામાં પણ પુરુષાર્થ છે. પગલે પગલે પુરુષાર્થ જોશે. જેમ પૂજ્ય બેનશીના વચનામૃતમાં આવે છે ને, જગતમાં શું જોવે? પગલે પગલે પૈસા જોવે. એમ ધર્મમાં પર્યાય પર્યાય શું જોવે? પુરુષાર્થ જોશે. પ્રગટ કરવામાં પુરુષાર્થ, ટકાવવામાં પુરુષાર્થ, અને વૃદ્ધિ કરવામાં પણ પુરુષાર્થ જોશે. દ્રવ્યલિંગે બહારથી જે નગ્નપણું હોય, 28 મૂળ ગુણની પાળતા હોય તે નામ દ્રવ્યલિંગી કે, અને અંદરમાં આત્માની ત્રણ કસાયના અભાવ પૂર્વકની જે શુદ્ધતા થઈ તેનું નામ ભાવલિંગી કે. જે જે ભાવલિંગી હોય એને બાહ્યમાં દ્રવ્યલિંગ તો હોય જ છે. બાહ્યમાં દ્રવ્યલિંગ હોય અને અંદરમાં ન પણ હોય, પણ અંતરમાં જો ભાવલિંગ ત્રણ કસાયનો અભાવ થયો તો બહારમાં નગ્નપણું ને 28 મૂળ ગુણ ને એવું થશે જે હોય જ છે. તો આ રીતે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન પોતાના આત્મામાં પ્રાપ્ત કરવું જોઈએ તે બોધિ દુર્લભ છે. એનો ભાવાર્થ આઈ થિંક ટાઈમ થઈ ગયો છે, આપણે પૂરું કરીએ, પ્રશ્નોત્તર માળા લઈએ. વૃષભાદી માયુર પર્યંત 24 ભગવાન આ 24માં થયા, એમાં જે છેલ્લા તીર્થંકર હોય એનું આપણે શાસન કહીએ છીએ. આ મહાવીર ભગવાનનું શાસન ચાલે છે. એમનો ઉપકાર આપણા ઉપર છે કે એમણે જે વિપુલાચલ ઉપર વાણી વેવડાવી હતી તેને ગૌતમ ગણધરદેવે ઝીલી હતી, બારંગની રચના કરી, એ પરંપરાએ વાણી દર્શન આચાર્ય દેવ, પુષ્પદન ભૂતબલી આચાર્ય દેવ, કુનકુન આચાર્ય દેવ પાસે આવી એમણે શાસ્ત્રો રચ્યા. તો આપણે પણ હજી 2500 વર્ષ પછી પણ સાચા સ્વરૂપને પામી શકીએ છીએ. તો આપણે એમના ઉપકારને યાદ કરીએ છીએ અને એનાથી આપણે આ નિર્વાણ મહોત્સવ ઉજવીએ છીએ. દિવાળી એ આપણા માટે આનંદનો ઉત્સવ છે કે મહાવીર ભગવાન પાવાપુરીથી નિર્વાણ પદને પામ્યા, અને એટલા માટે 5 દિવસનો એ રીતે કે જેમના નિર્વાણ મહોત્સવને ઉજવવા માટે દેવો પણ આવતા હતા, ઇન્દ્ર પણ ત્યાં સ્વર્ગમાંથી આવતા હતા. આપણને પણ એવી ભાવના જાગે છે કે મહાવીર ભગવાન જે આત્મ સાધના કરીને, જે આત્માના પંથે ચાલીને નિર્વાણ પદને પામ્યા, તે નિર્વાણ પદ આપણે પણ પામીએ એવી ભાવનાથી ઉજવીએ છીએ. એમનો કુંડલપુરમાં ચૈત્ર શુદ્ધ 13 ને દિવસે જન્મ થયો હતો. કેટલા વર્ષ થયા હશે મહાવીર ભગવાનના જન્મને? 2522 પ્લસ 72 વર્ષ ઉમેરી દેવા એટલે 2594 વર્ષ જેવું થશે. એ પહેલા કુંડલપુરમાં ભગવાનનો અવતાર થયો હતો. આજે જન્મ કલ્યાણકની ભક્તિ કરીને કે જેમના જન્મ કલ્યાણક થતા જ દેવોમાં ને એમાં વાજા વાગવા માંડે. દેવોને અવધિ જ્ઞાન હોય, ઉપયોગ મૂકે તો ખ્યાલ આવે કે ભરત ક્ષેત્રમાં અત્યારના કોઈ તીર્થંકરનો અવતાર થયો છે, અથવા કોઈ એરાવતનો તેરાવત તો એને ખ્યાલ આવે છે. એ દ્વારા પછી ઇન્દ્ર હોય છે તે બધી પોતાના દેવો સાથે લઈને એરાવત હાથી લઈને આવે છે, નગરને 3 પ્રદક્ષિણા આપે છે. પછી જ્યાં પિતાના મેલ આગળ આવે છે, ઇન્દ્રાણી સચ્ચી હોય છે તે માતા પાસે જાય છે, ત્યાં બાળકને લઈને હજી તો જન્મેલા હોય છે તીર્થંકર, અને એમનું એટલું શરીરનું તેજ હોય છે કે ઇન્દ્ર 1000 આંખથી જોવે તો પણ એને સંતોષ થતો નથી, એવું એટલું તેજ, શરીરનું તેજ હોય છે હજી. અને ત્યાંથી પછી એમને મેરુ પર્વત ઉપર લઈ જાય છે, જ્યાં પાંડુક શિલા હોય છે, પાંડુક વનમાં ત્યાં ભગવાનને બિરાજમાન કરીને 1008 કળશથી અભિષેક કરે છે. અભિષેક કરે છે પછી એમાં વસ્ત્રાભૂષણ પહેરાવી અને પછી ફરીથી મહેલમાં લાવે છે, અને ત્યાં ઇન્દ્રો ભક્તિથી નાચી ઉઠે છે. એ ભક્તિનું નૃત્ય જે કરે છે એનું નામ શું કહેવાય છે? તાંડવ નૃત્ય કહેવાય છે. એટલા ઉત્સાહથી આવે છે કે ઓહો, આ એક તીર્થંકરનો જન્મ થયો છે. એક તીર્થંકરનો જન્મ ઘણા જીવોના જન્મને સફળ કરી દેશે. એકનો અવતાર ઘણા લાખો કરોડો જીવોના અવતારને સફળ કરવા માટે છે. તો દેવો પણ ભક્તિથી નાચી ઉઠે છે. તો આપણે પણ આવા ભગવાન પ્રત્યક્ષ તો આપણી પાસે અત્યારના તો છે નહીં, કેવળી પરમાત્મા તીર્થંકર નથી. આપણે પણ અહીંયા આ રીતે પ્રસંગ ઉજવીને ભક્તિ ભાવના કરીને આપણે પણ એ ભાવનામાં જોડાઈએ છીએ. આ જે પ્રસંગો હોય છે એ કરવા ખાતર કે વર્ષમાં આવે છે કરવા એમ નથી, એની પાછળ આપણી ભાવના જાગૃત થાય, વૃદ્ધિ પામે એ હેતુથી હોય. સવારના પૂજા કે સાંજના ભક્તિ આરતી કરીએ છીએ એની પાછળનો એક હેતુ એ રહેલો હોય છે કે એ ભગવાન પ્રત્યે આપણી ભક્તિ, કે એમને જો આ માર્ગ ન દેખાડ્યો હોત, ભગવાન મહાવીરે આપણને આ સત્ય સ્વરૂપ ન દેખાડ્યું હોત તો આપણે સાચા માર્ગને પામી શકત નહીં. આપણે બોલીએ છીએ ને મંગલમ ભગવાન વીરો, મહાવીર ભગવાન મંગલ સ્વરૂપ છે. એમણે તો પોતાના આત્મામાં સિદ્ધ દશા પ્રગટ કરીને મંગલતા તો પ્રગટ કરી છે, આપણને પણ એ મંગલ સિદ્ધ દશા કેમ પ્રાપ્ત થાય તે આપણને દેખાડ્યું છે. એ મંગલ ભગવાન છે, એમની વાણી ઝીલનારા ગૌતમ ગંધર્દેવ પણ મંગલ છે. એમણે પણ બાર અંગની રચના કરીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અને એ નિયમ હોય છે કે ઝીલનારા ઉત્તમ પાત્ર ન હોય ત્યાં સુધી ભગવાનની વાણી છૂટતી નથી. મહાવીર ભગવાનને કેવલ જ્ઞાન ક્યારે થયું હતું? કેવલ જ્ઞાન વૈશાખ સુદ દસમ ને દિવસે થયું હતું. અને વાણી ક્યારે છૂટી? અષાઢ વદ એકમ, 66 દિવસ સુધી વાણી ન છૂટી. શા માટે નહોતી છૂટી? કે એને ઉત્કૃષ્ટપણે ઝીલનારા એવા જે ગંધર એવા ત્યાં હાજર નહોતા. તો એ ગૌતમ ગણધર દેવે પણ વાણી ઝીલી